તારીખ 30/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 677 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 277
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 677 પાણી 495 અને 12મા જે સંપ્રદાયની ક્રિયા હોય એમાં પણ બહુ નિષ્ઠાવાન હતા, એટલે સામાન્ય રીતે બધાને છાપ બહુ સારી, તે સમજણ પણ ઘણી છે, શાસ્ત્રો પણ વાંચે છે અને બારમાં બરાબર ક્રિયા પાડે છે, એ રીતે ધાર્મિક આબરૂ પણ સમાજની બહુ સારી હતી, એમની સામાજિક આબરૂ બહુ ધાર્મિક સજ્જન છે, કૃપાળુ દેવ કરતા ઉંમરમાં મોટા હોવા છતાં 29મા વર્ષે પત્ર કર્યો છે, એ પહેલા પણ પત્રો ચાલ્યા છે, નમ્રતાથી અને સરળતાથી કૃપાળુ દેવ સાથેનો એમનો પત્ર વ્યવહાર રહ્યો છે, એમના લખેલા કેટલાક પત્રો ભવાણિયા વાંચેલા, ભવાણિયામાં આજે મુમુક્ષુઓના કૃપાળુ દેવ પ્રત્યે લખેલા ઘણા પત્રો ત્યાં છે, વાંચવા હોય તો 10-15 દિવસ રોકાવવું પડે એટલું સાહિત્ય છે ત્યાં, સાચવીને રાખે અંબાલાલભાઈ ના છે, ઘણા મોક્ષોના છે, લલ્લુજી ના છે, સુભાગભાઈ ના છે, કુંવરજીભાઈ ના છે, કેશોલાલભાઈ ના છે, ઘણા મોક્ષોના છે, આગળ પહોંચ્યો છે, સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે, શું છે કૃપાળુ દેવ સમીપ જે આવતા હતા, પરિચયમાં આવતા હતા, એ મુમુક્ષુઓ પોતાના પરિણામનું નિવેદન કરતા, એટલા સરળ હતા કે પોતાના પરિણામોનું નિવેદન કરતા, પોતાની વૃત્તિઓ ચિત્તવૃત્તિઓનું નિવેદન કરતા, હા પોતાના ભાવો પોતાના પરિણામો, ખાસ કરીને સંસારમાં અનેક પ્રકારના ભાવ થાય ત્યારે એમ કહેવાય કે એની વૃત્તિ ત્યાં જાય છે, વૃત્તિ એટલે વર્તવું, એ પોતે પણ એવા સરળ પરિણામી હતા કે પોતાના ભાવો અને પોતાની વૃત્તિઓનું નિવેદન કરતા, આમ તો બહુ ભાગ મુમુક્ષુઓ શું કરે છે, સાંભળી લે, જે કાંઈ સાંભળવા મળે તે સાંભળી લે, પોતાના પરિણામો ન બતાવે, ઓકે એમાં સરળતા ઘણી જોઈએ, પોતાના પરિણામો બતાવવા હોય ત્યારે એમાં સરળતા ઘણી જોઈએ, નમ્રતા પણ ઘણી જોઈએ, અને આત્મકલ્યાણની ભાવના પણ સારી એવી જોઈએ, કેમ કે પોતાને સુધાર કરવો છે તો પરિણામોમાં કરવો છે, હવે એ પરિણામો જો બતાવવામાં ન આવે તો એનો ઈલાજ કેવી રીતે બતાવે, બતાવનારાનો ઈલાજ કેવી રીતે બતાવે, એટલે જે પોતે નિર્દોષ થવા માંગે છે એવા મુમુક્ષુઓ નિર્દોષ થવાના હેતુથી પોતાના પરિણામોનું ભાવનું નિવેદન કરે છે અને માર્ગદર્શન મેળવે છે કે મારે શું કરવું જોઈએ, કે ન ઈચ્છતા એવા પરિણામો જે થાય છે એ ન થાય એના માટે મારે શું કરવું જોઈએ. એટલે કુંવરજીભાઈએ પણ પત્ર લખેલો, એમાં સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. શું કહ્યું, બે પ્રકારે પરિણામ થાય છે, સામાન્ય અને વિશેષ. સામાન્ય એટલે બધાને એવા થતા હોય એવા ભાવો, સામાન્ય રીતે બધાને જે થતા હોય એ પ્રકારના પરિણામો, અને વિશેષ એટલે બીજાને ન થતા હોય ને પોતાને થતા હોય એવા ભાવો. ત્યારે જે એમને લખેલું એ ઉપરથી ગોપાળદેવે કહ્યું કે આ તો સામાન્યપણે જે તમને પરિણામો થાય છે તમે લેખા છે વાંચ્યા છે, વિશેષપણે બાકી રહે છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી અને એમને વિનંતી કરી હશે કે આ મારા પરિણામો લખું છું, હવે મારા આત્માનું હિત થાય એવા વચનો તો આપ વિસ્તારથી મને લખજો એ વિનંતી કરી હશે. તે વિશે સંક્ષેપમાં નીચે લેખાથી વિચારશો. હવે પત્રમાં તો જે વાત છે એના ઉપરથી પોતાના પ્રયોજનની વાત એટલી લેવાની છે કે જેમ કુંવરજીભાઈને સામાન્ય જે ભાવો થતા હતા એવા સામાન્ય ભાવો બધા ગ્રહસ્થો અને સંસારી માણસોને થતા હોય છે, તો આ વાત પોતાને પણ લાગુ પડે છે. કુંવરજીભાઈને લખેલી વાત પોતાને પણ લાગુ પડે છે, પણ વિચારવું જોઈએ. પ્રારબ્ધ ઉદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દ્રષ્ટિ દેતા જેમ પત્રાદી લખવામાં સંક્ષિપ્તતાથી વર્તવાનું થાય છે તેમ વધારે યોગ્ય છે એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. હું તો દેવતા માટે લખું છું કે અમારા પ્રારબ્ધ ઉદયથી જે પ્રકારનો એટલે મુંબઈમાં વ્યાપારનો જે પ્રસંગ છે એમને વ્યવસાયનો પ્રસંગ છે ધંધાનો, એના ઉપર દ્રષ્ટિ રાખીને વિચારતા એટલે એ દ્રષ્ટિકોણથી જોતા પત્રાદી લખવામાં સંક્ષિપ્તતાથી વર્તવાનું થાય છે. મુમુક્ષુઓને જે પત્ર લખીએ છીએ એમાં ટૂંકામાં એ વાતો લખવાનું મન થાય છે, એવું થાય છે એ પણ વધારે યોગ્ય છે અને એવો અમારો અભિપ્રાય પણ છે. એ અભિપ્રાય પ્રમાણે એમ વર્તાય છે અને તે યોગ્ય છે એમ પોતે લખ્યું છે. એટલા માટે કે પોતે કોઈ ધર્મ ઉપદેશ દેનારા ગુરુના સ્થાને પોતાને સામાજિક પ્લેટફોર્મ ઉપર રાખવા માંગતા નહોતા. કેમ, નાની ઉંમર, યુવાન ઉંમર અને મોટો મુંબઈમાં વ્યવસાય, મોટો વેપાર, 3-4 ઓફિસ હશે મુંબઈમાં, જુદા જુદા કામ માટે જુદી જુદી ઓફિસ હશે. હીરાનું કામ, જાહેરાતનું કામ તો પ્રખ્યાત હતું, પણ કમિશન એજન્ટ તરીકેની પણ એમની પેઢી બીજી હતી. એમાં માલ ખરીદીને મોકલવો અને એમને ત્યાં માલ વેચાવા આવે તે વેચી પણ દેવો, એ પ્રકારે મુંબઈમાં કમિશનનું કામ પણ એમનું ચાલતું અને એમાં અનેક આઈટમનો વેપાર ચાલતો, અનેક પ્રકારના માલો આવે અને બધા એનું ખરીદ વેચાણનું કામ ચાલે. ભવાનીયાના એમને કમિશન એજન્ટ તરીકે એ પોતે કેવી રીતે કામ કરવા માગે છે એની રીતિ નીતિ અને શરતો કન્ડિશન અને આખો ડોક્યુમેન્ટ તૈયાર કરેલો એ વાંચવા મળેલો. રેવાશંકર જગજીવનની કંપની મેનેજર રાયચંદ રવજીભાઈ મહેતા, આમ તો પોતે ભાગીદાર હતા પણ એની અંદર મેનેજર તરીકે લખેલો. લોકો નોકર પણ માની લે, એની સાથે કઈ એમનો પોતાના નિસ્બત નથી, પણ એકચ્યુઅલી પોતે મેનેજ કરતા બધા કામનો મેનેજિંગ પાવર એમને પાસે હતો અને સારી રીતે બધા કામો મેનેજ કરી શકતા હતા એવી એમની નાની ઉંમરથી જ કેપેસિટી હતી, કાર્યક્ષમતા ઘણી હતી. તો એમનો ડોક્યુમેન્ટ વાંચ્યો ત્યારે એમ લાગ્યું કે વેપાર ધંધામાં પણ ઘણું કુશળપણો, બૌદ્ધિક કૌશલ્ય જેને કહીએ, બહુ સારો હતો. એટલે વેપાર ધંધાની અંદર પણ બહુ બુદ્ધિશાળી માણસ કામ કરી શકે એવી રીતે કામ કરતા નથી. છતાં એ એમનો ઉપર છેલ્લો ઉપયોગ હતો. પૂરો ઉપયોગ આપે તો જુદી વાત થઈ જાય, આખે ઉપર છેલ્લા ઉપયોગમાં પણ બુદ્ધિશાળી માણસોને ઉતારવું પડે એવી બધી વાતો એમણે લખેલી. આખી તો પ્રારંભ પ્રમાણે બધું ચાલતું હોય છે, પણ ઉપર છેલ્લા ઉપયોગમાં પણ આવી મોટી મોટી પેઢીઓ ચાલતી હોય તો બાકીનો બુદ્ધિનો અંશ વાપરે તો કેટલાય લોકોને ઘણું સમજવાનું મળે. ઉંમરના પ્રમાણમાં એટલો ધંધાનો અનુભવ નહીં હોય, છતાંય તે પણ એમની કાર્યશક્તિ અસાધારણ હતી તેવું સ્પષ્ટ સમજી શકાય છે. એ સિવાય એક મિનિટ, એમના લખાણમાં એ બહુ જ પ્રમાણિકપણે ધંધો કરતા હતા એ વાતનું પણ પ્રદર્શન થયા વિના રહેતું નથી. એમના લખાણમાં જેમ કે અમારે ત્યાં કોઈ માલ વેચવા માટે મોકલશે તો અમારે અમારી મારફત કોઈ ખરીદશે, મારફત એટલે કમિશન છે, તો અમે જે ખર્ચ લાગશે તે જ લગાવશું, ઓછો વધારે નહીં લગાવીએ, કેમ કે એ ખર્ચ ફિક્સ નથી હોતો. મજૂરી ખર્ચ, બીજા બીજા ખર્ચ, જેને આપણે ખરાજાત કહીએ છીએ વેપારની ભાષામાં, ખરાજાત તો ફિક્સ નથી હોતો. કોઈ વખતે એક જ દાગીનાની મજૂરી 12 આના લાગે અને કોઈ વખતમાં 1.25 રૂપિયા લાગે. હવે વેપારી શું કરે, દર વખતે 1.25 રૂપિયો જ લગાવે, પછી 8 આના લાગે, હવે 12 આના લાગે, હવે 10 આના લાગે, હવે રૂપિયો લાગે, 18 આના લાગે, હવે મેક્સિમમ લગાવે. દર વખતે એક સરખું લગાવે એટલે હામાને માથાકૂટ નહીં કાંઈ. મિત્ર કે ઓલી વખતે તમે ઓછા લીધા, આ વખતે વધારે શું કરવા લીધા, એમનો કે ઓલી વખતે તમે વધારે લીધા, આ વખતે ઓછા શું કરવા લીધા, એવું કોઈ ન કહે. બરાબર છે. એમની જે શરતો હતી એમાં પણ એમની જે પ્રમાણિકતા હતી બહુ સ્પષ્ટ એમણે લખેલી કે અમે તો આવી રીતે જ કામ કરીએ છીએ. એવી પરિસ્થિતિમાં બહુ વિસ્તારથી ધર્મોપદેશ જો કરે તો અનેક શંકા કુશંકા પરિચયમાં આવનાર માણસોને થાય, એટલા માટે એમને આ અભિપ્રાય ઘડેલો કે સંક્ષેપથી વર્તવું એ જ યોગ્ય છે, અને એ પ્રકારનો એમને નિર્ણય અને અભિપ્રાય પણ બાંધેલો.
આપણે વાંચી લીધું ને કહી દીધું આપણે.
આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં એમ ઘણું કરીને બનવા યોગ્ય છે. સામાજીવનું આત્મકલ્યાણ થતું હોય તો એમાં સંક્ષેપ ન કરવો, એમાં સંક્ષેપ ન કરવો જોઈએ, એ સમજી શકાય એવી વાત છે. અને જ્ઞાની તો એ સમજતા જ હોય છે, એટલે ઘણું કરીને તો એ સંક્ષેપતાથી વર્તે નહીં. તથાપિ કેમ કે પ્રભાવના અંગ છે ને એમને પાસે, વાત્સલ્ય પણ છે અને પ્રભાવના અંગ છે. જે જીવો ધર્મ પામવાની ભાવનાવાળા હોય તેમના પ્રત્યે વાત્સલ્ય પણ હોય છે અને એ પામે એવી ભાવના પણ હોય છે, એને પ્રભાવના અને વાત્સલ્ય કહે છે. એ સમ્યક દર્શનની સાથે સાથે ઉત્પન્ન થનારા સમ્યક દર્શનના અંગભૂત પર્યાયો છે. સમ્યક દર્શનના 8 અંગ છે, એમાં 2 અંગ વાત્સલ્ય પ્રભાવનાના પણ છે. તથાપિ 2 કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે, એટલે સંક્ષેપે પણ વર્તે છે. 2 કારણ છે, બહુ ઘણું કરીને સંક્ષેપ ન રાખે તો 2 કારણ એવા છે કે જેથી પોતે વાત કરવામાં સંકોચ કરે. પહેલું કારણ છે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય. શું કીધું કે જેને ઉપદેશ કરવો છે તે ઉપદેશ પરિણામ પામે એવી એની વર્તમાન સ્થિતિ ન હોય. એવી વર્તમાન સ્થિતિ 2 પ્રકારે ન હોય. એક તો બહુ જ આકુલતામાં હોય તો, અને બીજી એક તો બહુ સ્વચ્છંદમાં હોય તો. એટલે એ 2 સ્થિતિ ટાળવી જોઈએ મોક્ષ. જ્યારે આત્મકલ્યાણનો પ્રસંગ હોય, સત્સંગનો પ્રસંગ હોય, ત્યારે ગમે તેવા ઉદયના પ્રસંગોની આકુલતા દૂર કરીને શાંત ચિત્તે પોતાના આત્માનું હિત થવાનો પ્રસંગ છે, પરમ પ્રયોજનભૂત પ્રસંગ છે અને દુર્લભ એવો સત્સંગ યોગ્ય છે, સત્સંગ યોગ છે, દુર્લભ એવો સત્સંગ યોગ છે એમ સમજીને એનું મહત્વ લાવીને આત્મકલ્યાણની વાતને ગ્રહણ કરવાની વૃત્તિ અને તત્પરતા હોવી જરૂરી છે. તે ઉપદેશ પરિણામી થાય અને જ્ઞાની હોય તો એ ઉપદેશ કરવામાં સંકોચ ન કરે, નહીતર સંકોચ કરી જાય એમ કહેવું છે. આપણે નથી કહેતા કોઈ આ વાત કરતા કરતા ફલાણા વાત ચોરી ગયા. ચોરી ગયાનો અર્થ શું છે કે એમની વૃત્તિ સંક્ષેપ થઈ ગઈ, વાત કરવા માટે એમની વૃત્તિ બિડાઈ ગઈ. પણ જ્ઞાનીની વૃત્તિ ક્યારે બિડાઈ જાય કે સામાજીવને ઉપદેશની અસર થવાની યોગ્યતામાં એ વર્તતો ન હોય. એ ક્યારે વર્તતો ન હોય કે ઘણી આકુલતામાં હોય ત્યારે. આપણે સ્વાધ્યાય પહેલા મંગળાચરણ શા માટે કરીએ છીએ? એ કોઈ રૂઢિગત વાત નથી, એની પાછળ પરમાર્થનો હેતુ છે. આપણે 12 ચાલ્યા આવીએ છીએ, ઘરેથી ચાલ્યા આવીએ છીએ, અથવા ઘરમાં જ્યાં અમે બેઠા છીએ ત્યાં પણ કોઈ પ્રસંગ હોય, પરિણામો ચળ વિચળ ઘણા થયા હોય, એ પરિણામો શાંતતા ધારણ કરે એટલા માટે સ્વાધ્યાય પહેલા પ્રાર્થના અથવા મંગળાચરણ કરવાનો હેતુ છે. પણ રોજ મંગળાચરણ થાય એટલે મંગળાચરણ મોઢેથી બોલાય ને પરિણામ ક્યાંય ના ક્યાંય ચાલતા હોય એમ નહીં મળે, તો એ રૂઢિગત થઈ ગયું, એ રૂટીન થઈ ગયું. જે પ્રાર્થના અથવા મંગળાચરણમાં જે શબ્દો જે વચનો હોય છે એનું વાંચ્ય સાથે સાથે જ્ઞાનમાં લેવું જોઈએ. શબ્દ સાધક છે અને એનો જે અર્થ છે, એનું જે વાંચ્ય છે તે સાધ્ય છે. જો એ વાંચ્ય જ્ઞાનમાં આવે, વિચારમાં આવે, તો એ વાંચ્ય છે એ સાધક થાય છે અને જ્ઞાન રસ આત્મરસ સાધ્ય થાય છે. આવું સાધક સાધકપણો, સાધક સાધ્યપણો વચનની સાથે, શબ્દોની સાથે સંકળાયેલું છે અને એ રીતે એ સાધ્ય થવું જોઈએ. તો એ વચન બોલા, એ વચનનો વ્યવહાર થયો તો યથાર્થ છે, યથાસ્થાને છે, નહીતર નહીં. એક તો એ કારણ છે. બીજું, સ્વચ્છંદ વૃત્તિ વાળા જીવ હોય એને પણ વધારે ઉપદેશ ના આપે. કેમ? એ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનો છે, પોતાની મતિ પ્રમાણે વર્તવાનો છે, ઉપદેશ ગ્રહણ કરીને વર્તવાનો નથી, આજ્ઞા અનુસાર વર્તવાનો નથી, સ્વચ્છંદે વર્તવાનો છે. એમ જો ખ્યાલ આવી જાય તો પણ જ્ઞાની છે એને વિશેષપણે વાત કરતા નથી. ટૂંકામાં વાતનો પ્રસંગ પીડ્યો હોય તો પતાવી દે. એક તો કારણ એ છે, સત્સંગનો પ્રસંગ હોય ત્યારે એકદમ જિજ્ઞાસામાં રહીને સત્સંગમાં બેસવું જોઈએ. જિજ્ઞાસામાં એટલે કે મને લાગુ પડે એવી મારા આત્મકલ્યાણને કઈ વાત આવે છે, કેવી કેવી વાત આવશે, એની જિજ્ઞાસા ને એની ભાવના લઈને બેસવું જોઈએ. અને એ વિષય ઉપર ટાપીને બેસવું જોઈએ. इसलिए तो पहले मंगलाचरण कराते हैं, सब परिणाम शांत हो जाए, परिणाम को बदल दें. जैसे हम घर पे झगड़ा करके आए, मान लो गुस्सा भी हुआ होगा, परिणाम चर्बिचल हो गया, इधर पहुंचे तो हमको वो बात को एकदम हल्की सी कर देनी चाहिए. इस संसार में तो ऐसा ही होता रहता है, ऐसी बातों पर तुम देना कोई जरूरी नहीं. उसको तुच्छ प्रसंग गिन करके विस्मरण कर देना. क्या करना? विस्मरण कर देना. इसलिए तीव्र रस लेना ही नहीं, तो तीव्र रस लेने की ही मनाई है. कारण नहीं होगा तो कार्य नहीं होगा. अब तीव्र रस कब आता है? हम तुल देते हैं तो, भजन देते हैं तो. संसार तो एक नाटक है. क्या है? नाटक है. नाटक में क्या होता है? पर्दा गिरता है, पर्दो पड़ी जाए छे, एना ये एक तो बीजी रीते वर्तवा मांडे छे. इसमें ऐसा है, कभी वो घर का प्रसंग का पर्दा पड़ गया, वो जो एपिसोड है वो पूरा हो गया वहां. अभी नया प्रसंग आ गया सत्संग का, तो हमको सत्संग में वो बात बीच में नहीं लाने के. वो लोग फैक्टर लोग क्या करते हैं, कि जो पहले हंसते थे वही दूसरा एपिसोड में रोने लगते हैं। ये संसार का खेल है, वहां की बात वहां, इधर लाने की नहीं है, पर उसका कोई वजन भी देने का नहीं। संसार ऐसा ही होता है, वहां सुख की अपेक्षा रखना वो जीव की बड़ी भूल है। चूल्हा में राख जो हो, चूल्हा में कहीं रतन न हो, रतन तिजोरी में हो, घर में तिजोरी हो ना चूल्हे हो, चूल्हा में हूं है राख हो, पर संसार में तो एक बुद्धि हो ही नहीं, क्लेश जो है बीजू शू हो, संसार में क्लेश जो है बीजू शू हो। ईमानदारी से ईमानदारी माने क्या, कि हमको आत्म कल्याण करना ही है इसलिए आते हैं, देखो आत्म कल्याण की कैसे कैसे बात आती है, गोपाल देव के वचन को देखो, ऐसी ऐसी अमूल्य बातें आती है। क्या था कि ऐसे महापुरुष जाति स्मरण ज्ञान वाले होते हैं, तीर्थंकर के समोत्सरण में जाकर के आए हैं, भगवान का उपदेश धारण करके वही वचन अपने को बताते हैं। हमारा तो उतना भी पुण्य नहीं है कि तीर्थंकर के वचन वैसे ही मिल जाए अपने को, हैं? लेकिन ऐसे ज्ञानी होते हैं तो मिल जाते हैं, तो उस पर हमारा हमारी गंभीरता हमारा मूल्यांकन सही रूप से आ जाए तो दूसरे परिणाम हटाने नहीं पड़ेंगे, आएंगे ही नहीं, हटाने नहीं पड़ेंगे, आएंगे ही नहीं, ये बात बन जाती है। तथापि बे कारण करीने ते प्रकारे पण ज्ञानी पुरुषो वर्ते छे, एक कारण तो ये कि ते जीव ने उपदेश परिणामी थाय एवी परिस्थिति में ते जीव वर्तत न होय, अथवा ते उपदेश विस्तार थी करे पण ग्रहण करवानो तेने विषय तथारूप योग्यपणु न होय। એટલે જે વાત કરવી છે એ વાત એ ગ્રહણ કરી શકે એવી યોગ્યતા જ ન હોય એમ ખ્યાલ આવી જાય તો જ્ઞાની એ વાતને સંક્ષેપમાં લઈ લે છે, વિસ્તાર કરતા નથી, કેમ કે એ કઈ ગ્રહણ કરી શકે એની સ્થિતિ દેખાતી નથી। તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે વર્તે છે, एक कारण तो ये। बीजू कि पुता ने बाह्य व्यवहार एवं उदय रूपे हो कि ते उपदेश जिज्ञासु जीव ने परिणमता प्रतिबंध रूप था, अथवा तथा रूप कारण विना तेम वृत्ति मुख्य मार्ग में विरोध रूप के संशय रूप संशयना हेतु रूप थवानो कारण बनतु हो તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન પણ રહે। શું કીધું કે જ્ઞાની પોતે બાહ્ય વ્યવહારમાં એવા ઉદયપણે વર્તતા હોય, એમ કે પોતાને વ્યાપારનો ઉદય છે અને બહારમાં અને ઘરમાં ગૃહસ્થીનો ઉદય છે, પત્ની છે પરિવાર છે, તો જે જિજ્ઞાસુ જીવને તે ઉપદેશ પરિણમતા પ્રતિબંધ રૂપ થાય, ઉપદેશનો એ લાભ ઉઠાવવાના બદલે એ ઉપદેશને નુકસાન રૂપ થાય, કેવી રીતે થાય કે એને સંશય થાય, શંકા પડે કે પોતે તો એમ કે છે કે બહારના સંયોગોમાં પોતાપણું કરવું નહીં, એ બધી તુચ્છ અને નકામી વસ્તુ છે, અને પોતે ટાઈમ થાય એટલે દુકાને જઈને બેસે છે અને આખો જે ધંધા વેપારમાં લાગેલા રહે છે. એક વાર તો દેવકરણ બી દુકાને પહોંચી ગયા, કેમ કે પોતે ત્યાગી હતા, એ ઘર છોડી ધંધો છોડી અને સાધુ થઈ ગયેલા. એમને જોયું કે આ તો છોડતા નથી, આપણે છોડીને બેઠા છે, આ છોડતા નથી, વખત મળે ત્યારે વાત કરે છે ખાલી, પછી કઈ છોડતા બોલતા તો છે નહીં. આપણે જરાક દુકાને જઈને વાત તો કરીએ, ફસી ગયા ચડી ઉપર જઈને. કૃપાળુ તો શિક્ષણ હતા બહુ, આપણે તો બધા પગમાંથી જ ઓળખી લઈએ કે શું કરવા આવ્યા છે, બોલવાની જરૂર પડે નહીં. એ તો જેવી રીતે વેપાર કરતા તો એવી રીતે વેપાર કરતા રહ્યા. કોઈ પણ જાતના દેખાવમાં આડંબરમાં કોઈ કોઈ કાંઈ કર્યા વિના જે રીતે વેપાર, અમારા અભિપ્રાયમાં આ બધું કાળકૂટ શહેર છે એમ પરિણામમાં વર્તે છે એવું તમને ખ્યાલ આવે છે? ક્યાંથી આવે તો બાહ્ય દ્રષ્ટિ જોવા છે, એવું છે. એમને પ્રશ્ન પૂછવાનો મન થાય તો પછી હું કરવા કરો છો, મૂકીને નીકળી જાઓ. આચરણનો વિષય બહુ વિચિત્ર છે. એ સેલ્સમેનશીપ બીજી વાત છે. તમારી દુકાને કોઈ ખરાજ આવ્યો હોય અથવા તમે જે કાંઈ ચીજ વેચવા માંગતા હોય એ લેવા કોઈ આવ્યો હોય ત્યારે લેનાર લેનારની રીતે વાત કરશે. એટલે કે બહુ ઓછા ભાવે માગે, બરાબર છે? કારણ કે જેટલો વધારે ફાયદો થાય એટલું કામ નથી ને, તમારા પડતર કરતા નીચા ભાવે માગે, કેવા પડતર કરતા નીચા ભાવે માગે. સામો માણસ એમ કે આ મારો ખરીદીનો ભાવ છે ને આના પર આટલો મારો નફો છે, આ ભાવ મારે વેચવું છે, તો કઈ હા કોઈ લઈ નથી લેતો. મારે તો આવા આટલા ભાવે જ લેવું છે, તમારે વેચવું છે એમ કે વેચનાર છે એ ખરાબ ને લગાડે ને ખોટું ન લગાડે, ખોટું લગાડે તો વેપાર થાય નહીં. સામો નામ કે ભાઈ તમે ગ્રાહક છો, તમે માગીશો તો એમાં અમારે ખોટું ન લગાડવાનું હોય. શું કે શું કે એને એમ કે તમે તો ગ્રાહક છો, તમે મફત માગો તો એમાં આપણે માગી શકો છો, એમાં અમારે ખોટું લગાડવાનું ન હોય. અને છતાં એ પોતાના ભાવે કેવી રીતે એને માર વેચી દેવો, એ જાતનો પ્રયત્ન એનો, એ પ્રકારનો ભાષા પ્રયોગ, એ પ્રકારે એની સાથેનો વર્તાવ, એનો એટીટ્યુડ, એ બધો પ્રકાર એવો હોય છે કે ઓલો માણસ ભલે ગમે એટલો નીચે ભાવે માગતો હોય તો એકવાર એને કન્વિન્સ કરાવીને નીચે નહીં. એનું નામ વેચવાની વેચાણની કળા એમ કહે છે, સેલ્સમેનશીપ. સામાને ખરાબ પણ ન લાગે, એના ભાવે આપે નહીં અને પોતાના ભાવે કામ કરે છે, એમ આચરણમાં પણ એડજસ્ટમેન્ટ બહુ કરે છે. પોતાના પરિણામો, પરિણામની શક્તિ, બહારના દરેક ક્ષેત્ર કાળ ભાવ, એમાં એ પાછળ પરિણામની પાછળનો અભિપ્રાય, આ બધાનું કોઓર્ડિનેશન હોય છે. અને એ વાત બાહ્ય દ્રષ્ટિએ સમજવા નથી, સમજવામાં નથી આવતી હોતી. એટલે સામાજિકને જે નુકસાનનું કારણ થાય તો એવો ઉદ્દેશ્ય આપતા નથી. એ સામાન્ય માણસને જેને જેની સાથે વર્તે ઉદ્દેશક છે એને વાત કરે, કારણ કે એને તો શંકા પડશે ને તને નુકસાન થશે. અથવા તથારૂપ કારણ વિના, એટલે પારમાર્થિક કલ્યાણ સામાજીવને થાય એવું કારણ ન હોય તો, એ કારણ વિના તેમ વર્તીને, એટલે ઉપદેશકપણે વર્તીને મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. એટલે શું કરવા માંગે છે? મુખ્ય માર્ગ એવો છે કે તીર્થંકર ભગવાન અને મુનિએ વિતરાગતા પ્રગટ કરીને અંતરબાહ્ય ત્યાગ દશામાં વર્તીને એ માર્ગને પ્રવર્તાવ્યો છે કે જેથી કોઈને શંકાનું કારણ ન થાય. એ જ વાતને, એ જ ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કર્યા વિના ગૃહસ્થ દશામાં તો ઉપદેશ આપે છે તો એને સંશયનું, શંકાનું કારણ બનતું હોય. અથવા પૂર્વે જે મહાત્માઓએ જે રીતે માર્ગ પ્રવર્તાવ્યો છે એવી રીતે પોતે પ્રવર્તાવતા નથી એમ સમજીને સંક્ષેપ કરી લે અથવા મૌન રહી જાય, અત્યારે કાંઈ નહીં. આપણે નિવૃત્તિ લીધા પછી વાત કરીએ, પ્રવૃત્તિમાં રહીને વાત કરવામાં મજા નથી. અત્યારે આપણે હજારો માણસો કૃપાળુ દેવને જ્ઞાની તરીકે માનીને એમના વચનોનો સ્વાધ્યાય કરીએ છીએ, જ્ઞાની માનીએ છીએ, પરમ જ્ઞાની માનીએ છીએ, અને એમના સંયોગો વ્યાપારના અને ગૃહસ્થીના હતા એ બધા વિચારમાં ગૌણ કરી નાખીએ છીએ, ત્યારે એમના વચનોનું બહુમાન આવે છે ને. તો એટલું જે ગૌણ કરી શકવાપણું છે એ સારું પાસું છે, નહીતર એ તર્ક વિતર્ક ઉઠાવ વગર રહીએ નહીં તો પછી શું કરવા વેપાર કરવાનો? તો પછી પહેલેથી જ શા માટે દીક્ષા ન લઈ લીધી, પહેલેથી જ ત્યાગ શા માટે ન કરી નહીં? કેટલા લોકોનું ભલું થાય, આવું શું કરવા કર્યું? અને કઈ પૈસા કમાવામાં સમય ખર્ચવા પડે ને શક્તિ ખર્ચવી પડે, એમની સમયને શક્તિને કાંઈ પૈસાથી તોડી શકાય ને જોખી શકાય કાંઈ કે નહીં? તો પછી એવું શું કરવા કર્યું? આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય. એમની અનુપસ્થિતિમાં ગૌણ કરવું સહેલું છે, પણ એમની હાજરીમાં પ્રસંગો ઉતરી જાય, બધે હયાત હોય અને એમના ઉપદેશનો પ્રસંગ હોય ત્યારે ગૌણ કરવું બહુ મુશ્કેલ. એટલે એમનું પરિણમન ને એમનું હૃદય જોઈ શકે તો ટકી શકે, નહીં તો એમ થાય કઈ નહીં. હવે તો બધી વાતો કરે, કઈ વાતો છે, કઈ પેટ ન ભરાય, ત્યાગ તો કરવો જ પડે. આપણે યથાશક્તિ ત્યાગ કરો, કઈ વાતો થી કઈ ભરવાનું નથી. આવું બધું લગભગ બને છે. અને સત્પુરુષોથી દૂર રહીને આત્મકલ્યાણથી વંચિત રહેવાનો અનેક વાર આવું બન્યું છે, પોતે આવી ભૂલો કરે છે. એટલે એ વાત કરે છે આવી ભૂલ થાય છે. જો કે મુનિને કે વિતરાગને તેથી ઓળખી શકે છે એવું નથી બાહ્ય ત્યાગને લઈને. તો ત્યાગીઓમાં ભૂલો પડે છે ને, શું એ કઈ ઓળખાણ થવાનું કઈ કારણ નથી. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના ભુવનેશ્વર દેવના સમૂહ શરણમાં એમના માટે શંકા કરવાની તો કોઈ જગ્યા જ નથી. અવકાશ જ નહોતા. શુક્ર ધ્યાનમાં એ તો નિરંતર બિરાજે છે. આટલું વૈભવશાળી સમોસરણ છે, દેવ દેવીઓ મનુષ્યો બધા આવે છે, પણ આંખનું પૂરતું ઊંચું થતું નથી. ધ્યાનમાંથી એક પલકારો થાય એવી રીતે આંખનું પૂરતું ઊંચું થતું નથી, એટલે કે કોઈને સામું જોતા નથી. અને પૂર્ણ વિતરાગ છે, રાગની એક ક્રિયા પણ એમના મનવચન કાયામાં એનું સ્થાન નથી. આહાર પાણી નિંદ્રા બધું છૂટી ગયું છે. એમને આહાર ન હોય, પાણી ન હોય, રોગ ન હોય, નિંદ્રા ન હોય, કાંઈ ન હોય, એ બધા દોષ અઢાર દોષ રહિત વિતરાગ હોય છે. તો પણ જીવ નથી ઓળખી શકો એવી વાત નથી છે. પોતે અનંત વાર સમોસરણમાં જીવ જઈ આવ્યો છે. કેમ કે ઓળખવું છે એ અંતર પરિણતિથી ઓળખવું છે. અને જેમ જેમ ગુણસ્થાન ઊંચું ઉત્તરમાં ગુણસ્થાન બિરાજે છે તેમ તેમ અંતર પરિણમન વધારે સૂક્ષ્મ. કેમ કે સ્વભાવ આકારે છે ને, સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, વધારે સૂક્ષ્મતા ત્યાં છે. મુમુક્ષુના પુરુષાર્થના ભાવ જલ્દી ઓળખાય, કેમ કે એમાં એના એના ફોર્સ હોય છે અને એની ઉછળકૂદ હોય છે, એ દેખાય છે. નાને ઠરેલા હોય એટલે એથી ઓછું દેખાય, એમને એથી ઠરેલા હોય એટલે એથી ઓછું દેખાય. અને વિતરાગ પરમાત્મા તો સાવ ઠરી ગયા હોય તો દેખાવું બહુ મુશ્કેલ છે અંતર પરિણમન. અને અંતર પરિણમન દેખાયા વિના ઓળખાણ પડે નહીં. એટલે કેવળ જ્ઞાની કરતા મુનિઓ અને મુનિઓ કરતા જ્ઞાનીઓને એક રીતે ઓળખવા સહેલા છે, પણ યોગ્યતા હોય તો નહીં. બીજું, સંખ્યામાં કેવળ જ્ઞાની ઓછા હોય એથી વધારે મુનિઓ હોય ને એ વધારે, એથી વધારે સત્પુરુષો હોય જ્ઞાનીઓ હોય. નિમિત્ત ત્રણેયમાં સરખું છે ઉપદેશનો, તો પછી અવેલેબિલિટી જે છે, પ્રાપ્યતા જેને કહીએ, એ જ્ઞાનીઓની વધારે છે. સૌથી ઓછી કેવળ જ્ઞાની, પછી કાંઈ જ્ઞાનીઓની પણ એ બે કાળ અત્યારે દેખાતા નથી. જ્ઞાનીઓનો કાળ ઘણા સુધી લંબાય છે અને જીવને અને એનો યોગ પણ થાય છે, પણ જીવ એમાં ભૂલે છે. ભૂલે છે એનું કારણ પોતાની બાહ્ય દ્રષ્ટિ છે અને બાહ્ય દ્રષ્ટિ એને શંકામાં મૂકી દે છે. શું લખે છે? સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. દીક્ષા લઈ લે એટલે ઘરની કે દુકાનની ઉપાધિ ઓછી થઈ ગઈ એમ નથી. ઉપાધિ ભાવ તે ઉદયમાં જોડાવાનો જોડાયેલો એક પરિણામ છે, ભાવ છે, એનું નામ ઉપાધિ ભાવ છે. વેપારને જ ઉપાધિ કહેવાય, ઘર કુટુંબ હોય તો જ એના કામને જ ઉપાધિ કહેવાય એમ નથી. કાંઈ આત્મામાં ન જોડાય અને ઉદયમાં જોડાય એ ઉપાધિ ભાવ છે. પછી ભલે સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લીધી હોય તો એ પણ ઉદય છે. જેમ ઘરકામ અને દુકાનના કામ એ પ્રવૃત્તિરૂપ ઉદય છે, એમ સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લીધી તે નિવૃત્તિરૂપ ઉદય છે. એ ઉદય તરીકે બે સામાન્ય કોમન ફેક્ટર છે. એવી વાત છે. ઉદય તરીકે બંને ઉદય જ છે, એક પ્રવૃત્તિ રૂપ ઉદય, નિવૃત્તિ રૂપ ઉદય. ઉદયમાં જોડાય તો ઉપાધિ છે, સીધી વ્યાખ્યા એ છે, ઉદયમાં જોડાય તે ઉપાધિ છે. ઉદય ભાવ અને અનુદય ભાવ એવા બે પ્રકાર થયા. તો અનુદય ભાવ ના જે પ્રકારો છે એ પ્રકારમાં વર્તવું જોઈએ. ઉદય ભાવના પ્રકારમાં નહીં વર્તતા અનુદય ભાવના પ્રકારમાં વર્તવું જોઈએ. તો ઉદયમાં ન જોડાય, ઠીક. એનું પહેલું પગથિયું મૂકી, તો પહેલા પગથિયે પગ ક્યાં મૂકવો? આઠે કર્મનો ઉદય ચાલે છે. હવે તમે પરિભ્રમણના ચક્કરમાં ફસાયેલા છો, બરાબર. એ પરિભ્રમણથી છૂટવાની ભાવના ખરી ક્યારે? તેની વેદના ઊભી થાય ત્યારે. એ અનુદય ભાવ છે. પરિભ્રમણના કારણરૂપ પરિણામમાં જોડાવું તે ઉદય ભાવ છે. કેમ કે પૂર્વાનું પૂર્વ એ જ પ્રકારના કર્મબંધનનો ઉદય, કર્મબંધનનો ઉદય, એવું જ કર્મ બાંધ્યું એવો જ ઉદય આવ્યો, એમ જ જોડાણો એવા જ ભાવે. હવે છૂટવા માટે આને તીવ્ર પરિણામ થયા ને વેદના આવી, તો એ વર્તમાન ઉદયના અનુસરતો નથી. કેમ કે એવો કોઈ ઉદય નથી કે પરિભ્રમણથી છોડાવે, એવો કોઈ ઉદય છે, એવો કોઈ ઉદય નથી. આઠે કર્મમાં પહેલો વહેલો એ અનુદય ભાવમાં જોડાય તો પરિભ્રમણની ચિંતના અને વેદના એમ થવું ઘટે તો વાંધો ન આવે. તો આખી જે મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જે અનુદય પરિણામ છે એની સાથેની લિંક જોડાય. કેમ કે આ અનુદય ભાવ ને આ અનુદય ભાવ એની લિંક જોડાય. ઉદય ભાવ અને અનુદય ભાવ ને લિંક નથી, જોડાણ નથી. એમ કેમ છે? સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળવાથી કાંઈ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે. કહેવા પૂરતો કે આ સાધુ છે, ખરેખર કાંઈ અંદરમાં ફેરફાર થયો નથી, તો એમને મુદ્દેમાં ચાલે છે. શું એટલે અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય, અંતર્મુખ દ્રષ્ટિ ન થાય અને એવા મોક્ષ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી દીક્ષા લીધી હોય, બધો ત્યાગ કર્યો હોય તો એ નામ માત્ર છે, કહેવા માત્ર છે, ખરેખર એ ત્યાગ ત્યાગ છે જ નહીં. અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. નિવૃત્તિ લીધા પછી પણ અંતર્મુખ થવું એ કઠણ છે. તો પછી આવા ગ્રહસ્થ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક કરી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. તો પછી આ ગ્રહ વ્યવહારમાં જે જીવ વર્તે છે અને એમાં પણ જીવને લૌકિક અભિનિવેશ છે. લૌકિક અભિનિવેશ એટલે કે હું જે ગ્રહસ્થપણે રહું છું એમાં મારી લોકોમાં આબરૂ ને ઇજ્જત કેટલી, એની સભાનતામાં રહીને બધા વર્તે છે. શું એની સભાનતામાં એને વર્તે છે? તમે ઘરે પાંચ મહેમાન જમવાના હોય તો 10-12 અથાણા બનાવી નાખે. બરાબર છે? કેમ? એ તો જમવાના છે, એમાં બનાવ્યું તો કેવું ખરાબ લાગે? ખાલી તમે એક દાળ ને એક શાક ને એક રોટી પીરસી દો, કેવું લાગે? ન સારું લાગે. શું કે? પછી ભલે ખર્ચ કરવા માટે જેવી પરિસ્થિતિ ન હોય તો પણ ફેરફાર વાળું તો કરે કરે ને કરે. એ બધા જે પરિણામ છે એમાં લૌકિક અભિનિવેશ મુખ્ય છે. શું છે? લૌકિક અભિનિવેશ મુખ્ય છે. હવે આપણે એક શાકથી ચાલતું હોય પણ મહેમાને અત્યારે તો 4 શાક બનવા જ જોઈએ, ઓછામાં ઓછા 2 તો બનવા જોઈએ. સારું ન લાગે એનો અર્થ કે સારું દેખાડવું છે? દેખાડ્યું છે કે તપાસવા જેવું છે? પરિણામ તપાસવા જેવું. વિધિગત રીતે કઈ નથી બનાવતા, બહુ ખ્યાલ હોય છે આમાં આપણો કે આપણે સારું લાગવું જોઈએ, આપણે સારું દેખાવું જોઈએ, આપણે સારું દેખાવું. પીલાય મહેમાન હોય, પરિચિત હોય, અપરિચિત ન હોય તોય તે ગ્રહ વ્યવહારની અંદર લૌકિક અભિનિવેશ સહિત વર્તવું એ બીજી વાત છે, અને લૌકિક અભિનિવેશ સહિત વર્તવું તે બીજી વાત છે. અને એ લૌકિક અભિનિવેશ સહિત જ્યારે વર્તાતું હોય ત્યારે આત્માના અંતર પરિણતિ ઉપર અંતર્મુખ થવાની દ્રષ્ટિ દેવું એ ઘણું દુઃસાધ્ય છે. કેમ કે લૌકિક અભિનિવેશ પરિણામોને બાહ્ય દિશામાં ખેંચીને પકડી રાખે છે, ખેંચે છે ને ખેંચીને પકડી રાખે છે. તો અભ્યાસ કરવા જેવો વિષય છે અવલોકન થયો. ક્યાં ક્યાં આપણે પકડાઈએ છીએ તો બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ, કેટલું ત્યાં એનું વજન હોવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. એવા વ્યવહાર વખતે પણ એ વ્યવહારની તુચ્છતા ભાસવે શું, અને એમાં ઉદાસ થવું, નિરસ થવું, અને પોતાના આત્મકાર્ય ઉપર વજન જોવું એ વિચારવા, એવું વિચારવા જેવું છે ને, એવું જ કરવા યોગ્ય છે, એમ જ થવું જોઈએ. પ્રેક્ટિકલી બને છે. જરૂર નથી, જરૂરી નથી. કોઈ કેદી એમ કે છે કે જેલર છે એ જે કામ સોંપે એ મારે રસ લઈને કરવું પડે એમ કોઈ કે છે? હે? એમ કે કાકા પથ્થર તોડે નાખવા હાજી જેવા તો આ કમ્પલસરી જ છે ને. એમ કે આપણે ભરવાની વસ્તુ થોડી છે, ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવું એ તો કમ્પલસરી જ છે ને, જરૂર છે. બરાબર ના સવાલ નથી, ક્યાંય કેદી તરીકે કામ તો બરાબર જ કરવું પડે. એની તો બે ફટકા મારે, અને ઇન્કમ ટેક્સ વાળા કલમમાં ફટકો મારે, પેનલ્ટી પણ ત્યાં બે ફટકા, લાકડીના બે ફટકા મારે, કાઉન્ટરના બે ફટકા મારે. સત્સંગમાં ફટકા મારવા જોઈએ એમ કહેશે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે હોશ કરીને રસ લઈએ એ બીજી વાત છે, અને સજા ભોગવવા માટે કરવું પડે છે એ બીજી વાત છે. આપણા કોન્સેપ્ટ ઉપર આધાર છે. તમારો કોન્સેપ્ટ શું છે એની પાછળ? કોઈ પણ કામ તમે કરો છો અને તમારો કોન્સેપ્ટ રાઈટ હોય તો તમને નુકસાન ન થાય પરિણામમાં, નહીં તો પરિણામમાં નુકસાન થવાનું, નવું બંધન થવાનું. પરિણામની અધોગતિમાં જવાનો બીજો ઉપાય નથી. એટલા માટે સત્સંગ છે, અભિપ્રાય બદલવા માટે સત્સંગ છે, સત્સંગ ત્યાગ કરવા માટે નથી. સત્સંગ ખોટા અભિપ્રાયોને સુધારવા, બદલવા, સરખા કરવા, એટલા માટે સત્સંગ છે. પછી બધું પરિણામો આપોઆપ સુધરી જશે. અભિપ્રાય સુધરશે તો પરિણામ આપોઆપ સુધરશે, અથવા અભિપ્રાય બદલવાથી યોગ્યતા બદલાઈ જાય છે. પોતાની જે ભાષા વાપરે છે સજા સજા જ ભોગવવાની છે. સંસારમાં જીવ બળગીઓ થઈને કામ કરે છે. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા, ખેડૂતને ત્યાં બળગ્યા હોય ને, એ હવારમાં એને ગાડે જોડે કે હવે જોડે એ આમ જ્યાં ધસરા ઊંચો કરે ને ત્યાં એને મરી જાય, એને ગચકારો ન કરવો પડે, કહેવાઈ ગયો. પણ જરાક ઉદય એવો હોય તો ઘૂસી ગયો અને બોલાવવા ન પડે તો એ જેમ આખો દિવસ ગાડે જોડાઈને મજૂરી કરે છે એમ આપણે આને શું કરે છે? જીવ ગ્રસ્ત ગ્રસ્તના વ્યવહારમાં શું કરે છે? એ જ કરે છે, હાસ કરે છે. એનો કોન્સેપ્ટ ખોટો છે. ખરેખર એને સજા છે. બળદના ભાવમાં જેમ એને સજા છે, એ મનુષ્ય ભાવમાં એને સજા છે. આ તો સજાને મજા માને છે, તકલીફ જ આ વાતની છે. સજાને મજા માને છે, પછી દુઃખી ના થાય તો શું થાય? એ જ વિપર્યાસ છે, વિપરીતતા છે. સરખાય નહીં એવી સજા થશે તો રોતા નહીં આપણે. સહન નહીં કરી શકે, રોતા નહીં આપણે એટલે સહન નહીં કરી શકે. એવી વાત છે.